એબટ સરકારે કાર્બન ટેક્સ નાબૂદ કરવાનો ખરડો સંસદના નીચલા ગૃહમાં પ્રસાર કરાવી દીધો. ત્યારબાદ વડાપ્રધાન ટોની એબટ અને ઓસ્ટ્રેલિયાના એટર્ની જનરલ જ્યોર્જ બ્રાન્ડિસ ચૂંટણી દરમિયાન અપાયેલ વધુ એક વચન પાળવા જઈ રહ્યા છે, જો કે બિન અંગ્રેજી ભાષી સમુદાયોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે વાત છે રેસિઝમને લગતી. કોલિશને વચન આપ્યું હતું કે સત્તા પર આવે તો રેશિયલ ડિસ્ક્રિમિનેશન કાયદામાં થોડી ઢીલ આપશે, જેમાં વ્યક્તિની જાત, તેની રાષ્ટ્રીયતા, ચામડીનો રંગ કે પછી તેની સંસ્કૃતિને આધારે કોઈ અપશબ્દો વાપરવામાં આવે તેનું અપમાન થાય તો અત્યારે તેને કાયદાકીય ફોજદારી ગુનો ગણવામાં આવે છે, જ્યારે એટર્ની જનરલ જ્યોર્જ બ્રાન્ડિસ તેને કાયદાકીય ગુનો ન ગણવો એવો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. આ જ કાયદા હેઠળ પત્રકાર એન્ડ્રુ બોલ્ટને દોષી ઠેરવવામાં આવ્યા હતા જ્યારે તેમણે આદિજાતિના અમુક લોકોને તેમના ચામડીના સફેદ રંગની ટકોર કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના ચામડીના રંગનો તેમજ એબોરિજિનલ હોવાનો દુરુપયોગ કરે છે. કુલ 9 સામુદાયિક સંગઠનો એકત્રિત થઈ એટર્ની જનરલને અપીલ કરી રહ્યા છે કે જાતિવાદ અને ભેદભાવને લગતો કાયદો નબળો ન કરે. વિરોધ દર્શાવવા જેટલા જુદા જુદા સમુદાયો એક સાથે મળીને કામ કરી રહ્યા છે તે પણ ઓસ્ટ્રેલિયામાં અભૂતપૂર્વ છે.
Now, this is actually quite unprecedented, actually. Yes, we do liaise with one another historically, always have. For instance, the time when Pauline Hanson was active in politics, the Chinese community interacted with a lot of other communities. But when issues come up of such significance, I think the lines are re-established again.
એક ચીની સંગઠન છે, એક એરેબિક, એક યહૂદી, આર્મેનિયન, ગ્રીક, લેબનીઝ, એક મુસ્લિમ મહિલા સંગઠન છે અને એબોરિજિનલને લગતી એક સંસ્થા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. ચાઇનીઝ ઓસ્ટ્રેલિયન ફોરમના પ્રમુખ પેટ્રિક વુને હાકલ કરી છે કે એટર્ની જનરલ સુધી આપણે સંદેશ પહોંચાડીએ કે ઓસ્ટ્રેલિયામાં વસતા કેટલા લઘુમતી સમુદાયો છે જેને આ કાયદાના રક્ષણની જરૂર છે.
I think it's important for communities to make known to the minister that we are concerned about this very drastic announcement, all because of Bolt's law. I think protection must be available for minorities against being vilified on the basis of one's race or ethnicity. It's very important.
જ્યારે પત્રકાર એન્ડ્રુ બોલ્ટને સજા થઈ ત્યારે તત્કાલીન વિપક્ષ નેતા અને હવે વડાપ્રધાન ટોની એબટે તેને વાણી સ્વતંત્રતાનો મુદ્દો ગણાવ્યો હતો, જેના જવાબમાં ગ્રીક સંસ્થા ઓસ્ટ્રેલિયન હેલેનિક કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું કે વાણી સ્વતંત્રતા એ વ્યક્તિગત અભિપ્રાય ન હોઈ શકે, સારા નરસાના એક સરખા માપદંડ હોય તો જ સભ્ય સમાજ રચી શકાય. ખાસ ગ્રીક સમુદાયમાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન એક્ટનો હાલનો કાયદો નહોતો ત્યારે અનેકવાર રેસિઝમના બનાવ નોંધાયા છે તેમ પણ જણાવવામાં આવ્યું.
He's quite correct. It's not about what we like and what we don't like. It's about what is vilifying, what is insulting, what is meant to demean, to lower another person or another group of people. Our community, particularly online, and it used to be in the past in print media here in Australia, was regularly targeted. I won't name the publication, but they were publishing material like Greeks are the origin of all evil, nothing good ever came out of Greeks or Greek civilization, and this is in the days before 18C existed, and therefore the legal cases that we took failed.
એટલે અત્યારનો આ કડક કાયદો જાતિવાદ પ્રેરિત ભેદભાવ સામે સારું એવું રક્ષણ આપી રહ્યા છે તેમ આ સમુદાયોનું કહેવું છે. યહૂદી સંસ્થા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન જ્યુરીના સચિવ પીટર વર્થાઇમે અપશબ્દોથી દુષ્કૃત્યો સુધીનો સંબંધ ટાંકતા કહ્યું કે કાયદો ઢીલો પાડી કેન્દ્ર સરકાર એવો સંકેત આપશે કે રેસિઝમ કાંઈ બહુ મોટી વાત નથી અને તેને પગલે નાના નાના અપમાનથી હિંસક હુમલા સુધી પહોંચતા વાર નહીં લાગે.
if you repeal or water down this law, it sends a signal from the federal government that racism is permissible to some extent. And at the end of the day, the lesson of history is that it doesn't just stop with words. It develops into conflicts between different groups. It could lead, for example, to the importation of hatreds from foreign conflicts into Australia and the introduction of that sort of strife into our community.
સામુદાયિક સંગઠનો ભેદભાવને લગતા કાયદામાં સૂચિત ફેરફાર પર વાટાઘાટો કરી કોઈ સમાધાન કરવા માંગે છે, પરંતુ એટર્ની જનરલ જ્યોર્જ બ્રાન્ડિસે જાહેર જનતાની સલાહ સીમિત રાખવાનું નક્કી કર્યું, કારણ કે તેમનું કહેવું છે કે ખરડો સંસદમાં દાખલ થાય ત્યારબાદ સેનેટની તપાસ સમિતિમાં તેના પર ચર્ચા થવાની જ છે, એટલે એ પ્રક્રિયા બે વાર કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન એક્ટમાં ફેરફારનો ખરડો સંસદમાં રજૂ થશે. હવે જોવાનું છે આ કાયદો કેટલી હદે અને કેવી રીતે બદલાય છે.